એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેણે આપણે કેવી રીતે વિચારીએ છીએ, નિર્ણયો લઈએ છીએ એ અંગેની આપણી સમજને ખરેખર હચમચાવી નાખી છે.
હા, પુસ્તક છે થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો, ગુજરાતીમાં કહીએ તો ઝડપી અને ધીમું વિચાર.
બરાબર. અને આ પુસ્તક મને લાગે છે આજે બહુ જ પ્રસ્તુત છે.
ચોક્કસ, કારણ કે તે આપણને સમજાવે છે કે આપણા મનમાં જાણે બે અલગ અલગ સિસ્ટમ ચાલી રહી છે, એક બહુ ઝડપી સહજ અને બીજી ધીમી અને તાર્કિક,
અને એમની વચ્ચે સતત એક સંઘર્ષ ચાલતો હોય છે.
હા, અને ઘણીવાર તો આપણને ખબર પણ નથી હોતી કે આપણો નિર્ણય કોણે લીધો, આપણા તર્કે કે પછી પેલી સહજ વૃત્તિએ.
સાચી વાત છે. આપણે બધા માનીએ કે આપણે બહુ વિચારીને સમજીને કામ કરીએ છીએ, પણ શું ખરેખર એવું હોય છે?
એ જ તો સવાલ છે. આ પુસ્તક આપણને રોજબરોજની નાની પસંદગીઓથી માંડીને જીવનના મોટા નિર્ણયો સુધી આપણી વિચાર પ્રક્રિયાની અંદર રહેલી અમુક વાર તો અચરજ પમાડે તેવી બાબતો બતાવે છે,
અને એમાં થતી ભૂલો તરફ પણ ધ્યાન દોરે છે. એટલે આ સમજ આજના સમયમાં મને લાગે છે ખૂબ જ જરૂરી છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી જેમના ક્રાંતિકારી વિચારો છે. એ ડેનિયલ કાહનેમેન કોણ હતા? દેવ
ડેનિયલ કાહનેમેન, એમનો જન્મ 1934માં થયો અને અવસાન હમણાં જ 2024માં. તેઓ મૂળ ઇઝરાયેલી અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા.
પણ રસપ્રદ વાત એ છે કે તેઓ મનોવૈજ્ઞાનિક હોવા છતાં એમને 2002માં અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મળ્યું.
હા, એ ખરેખર અસામાન્ય વાત કહેવાય.
અને આ પુરસ્કાર એમને એમના લાંબા સમયના મિત્ર અને સાથી સંશોધક એમોસ ટ્વર્સ્કી સાથે મળીને કરેલા કામ માટે મળ્યો હતો. એમોસ ટ્વર્સ્કીનું નામ પણ અહીં લેવું જ રહ્યું.
બિલકુલ.
એમણે સાથે મળીને વર્તણૂકલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે બિહેવિયરલ ઇકોનોમિક્સનો પાયો નાખ્યો.
મતલબ મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રનું મિશ્રણ.
હા, જે સમજાવે છે કે માણસો ખરેખર પૈસા કે આર્થિક બાબતોમાં નિર્ણયો કેવી રીતે લે છે, જે પેલી જૂની તર્કબદ્ધ માણસની થિયરીથી એકદમ અલગ છે.
એટલે એમનો દ્રષ્ટિકોણ બહુ વિશિષ્ટ હતો. એમણે માનવ મનની અતાર્કિકતા, એની ભૂલોને વૈજ્ઞાનિક રીતે માપી સાબિત કરી.
અને આ પુસ્તક થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો એમના જીવનભરના સંશોધનનો એમ કહી શકાય કે નિચોડ છે.
એમણે ટ્વર્સ્કી સાથેની એમની ભાગીદારીને પણ ખૂબ મહત્વ આપ્યું છે, અને એમની ખાસિયત એ હતી કે આવા અઘરા જટિલ વિચારોને પણ એ સરળ ભાષામાં રસપ્રદ ઉદાહરણોથી સમજાવી શકતા હતા.
બરાબર. તો હવે પુસ્તક પર આવીએ. એનું મુખ્ય વિચાર શું છે? એ કહેવા શું માંગે છે?
પુસ્તકનો મૂળભૂત આઈડિયા એ છે કે આપણું મગજ, આપણું મન બે પ્રણાલીઓથી ચાલે છે, જાણે બે પાત્રો હોય એમ. કાહનેમેન એમને નામ આપે છે સિસ્ટમ 1 અને સિસ્ટમ 2.
સિસ્ટમ 1 અને સિસ્ટમ 2.
હા, સિસ્ટમ 1 એટલે આપણું ઝડપી મન, સ્વયં સંચાલિત, સાહજિક, ઓટોમેટિક, જે લગભગ કોઈ પ્રયત્ન વગર તરત જ રિએક્ટ કરે છે.
જેમ કે ચહેરો ઓળખવો. બરાબર.
ચહેરો ઓળખવો, 2+2નો જવાબ આપવો, ખાલી રસ્તા પર ગાડી ચલાવવી. આપણી મોટાભાગની અંતઃસ્ફૂરણા, લાગણીઓ, પહેલો વિચાર જે આવે એ બધું સિસ્ટમ 1થી.
અને સિસ્ટમ 2?
સિસ્ટમ 2 એટલે આપણું ધીમું મન, જેને પ્રયત્ન કરવો પડે, તાર્કિક, વિશ્લેષણાત્મક, જેને ધ્યાન આપવું પડે, એકાગ્રતા રાખવી પડે.
એટલે ગણતરી કરવી, કોઈ મુદ્દાનું વિશ્લેષણ કરવું.
હા, જેમ કે 17x24નો જવાબ શોધવો, કે ભીડમાં કોઈ એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું, કોઈ અઘરો નિર્ણય લેવો, આ બધું સિસ્ટમ 2નું કામ છે. એ આપણો સભાન હું છે, જે વિચારે છે કે હું જ બધું કરું છું.
પણ પુસ્તકની મુખ્ય દલીલ એ છે કે આપણે ભલે આપણી જાતને સિસ્ટમ 2 સાથે જોડીએ એમ માનીએ કે આપણે બહુ તાર્કિક છીએ,
હકીકતમાં એવું નથી.
હા, હકીકતમાં આપણા મોટાભાગના નિર્ણયો, વિચારો, કાર્યો પર સિસ્ટમ 1નું જ રાજ ચાલે છે.
કારણ કે ઝડપી છે, સહેલું પડે છે.
બરાબર. ઝડપી અને કાર્યક્ષમ છે, પણ એ ઘણીવાર ભૂલો કરે છે, કેમ કે તે માનસિક શોર્ટકટ્સ વાપરે છે. કાહનેમેન કહે છે કે આપણી અતાર્કિકતા કોઈ અકસ્માત નથી, પણ આપણા મનની રચનાનું જ એક અનુમાનિત પરિણામ છે, એ પ્રેડિક્ટેબલ છે.
એટલે આ પુસ્તક પેલી જૂની માન્યતા કે માનસ તર્કબદ્ધ પ્રાણી છે એને પડકારે છે.
ચોક્કસ. એ કહે છે કે આપણે ઇકોન્સ નથી, મતલબ કે સંપૂર્ણ તાર્કિક આર્થિક મોડલવાળા માણસ, પણ હ્યુમન્સ છીએ, વાસ્તવિક માણસો, જે ઘણીવાર સાહજિકતા, ભાવનાઓ આ શોર્ટકટ્સથી દોરવાઈ જઈએ છીએ.
તો ચાલો આ બે સિસ્ટમની રમતમાં થોડા ઊંડા ઉતરીએ. સિસ્ટમ 1 અને 2 એકબીજા સાથે કામ કઈ રીતે કરે છે? એમની વચ્ચે શું ચાલે છે?
અહીં જ ખરી મજા છે. જો સિસ્ટમ 1 તો હંમેશા ચાલુ જ રહે છે, સતત આપણને સૂચનો, લાગણીઓ, છાપા એ બધું આપતું રહે છે.
અને સિસ્ટમ 2?
સિસ્ટમ 2 બીજી બાજુ થોડું આળસુ છે. એને ચાલુ થવા માટે, કામ કરવા માટે માનસિક ઊર્જા જોઈએ, ધ્યાન જોઈએ.
એટલે જો આપણે થાકેલા હોઈએ કે આપણું ધ્યાન બીજે ક્યાંક હોય,
તો સિસ્ટમ 2 બહુ મહેનત નથી કરતું. એ સિસ્ટમ 1 જે કહે એ માની લે છે.
ઓ, એટલે મોટાભાગે સિસ્ટમ 2 સિસ્ટમ 1ના સૂચનોને બહુ ચકાસ્યા વગર જ સ્વીકારી લે છે.
હા, બરાબર. જેમ મેં કહ્યું, પરિચિત ચહેરો ઓળખવો સિસ્ટમ 1નું કામ. 2+2=4 પણ સિસ્ટમ 1, પણ 17x24 કરવું હોય તો સિસ્ટમ 2ને જગાડવું પડે, એમાં મહેનત લાગે.
એટલે સિસ્ટમ 2ને ઊર્જા વાપરવી પડે.
હા, અને કેનેમેન કોગ્નિટિવ ઈઝની વાત કરે છે, મતલબ કે જે વસ્તુઓ આપણને સરળતાથી સમજાય, પરિચિત લાગે, જેની પ્રોસેસિંગ મગજમાં સહેલાઈથી થાય, તે આપણને વધુ સાચી લાગે, વધુ વિશ્વસનીય લાગે, ભલે તે ખરેખર ન હોય. આ પણ સિસ્ટમ 1ની જ અસર છે.
અને જ્યારે સિસ્ટમ 1 ભૂલ કરે ત્યારે, જેમ કે કોઈ ખોટી અંતસ્ફૂર્ણ આવે ત્યારે શું થાય?
ત્યારે જો સિસ્ટમ 2 જાગતું ન હોય અથવા તો એ થાકેલું હોય, તો એ ભૂલ સુધારતું નથી, સિસ્ટમ 1ની ભૂલ ચાલુ લે છે.
આને પેલું ઈગો ડિપ્લિશન કહે છે, એની સાથે પણ સંબંધ છે.
હા, બરાબર. જેમ કે આખો દિવસ ખૂબ માનસિક મહેનત કરી હોય, બહુ બધા નિર્ણયો લીધા હોય, પછી સાંજે પેલી મીઠાઈ ખાવાની લાલચ રોકવી અઘરી પડે, ખરું ને?
હા, એવું થાય છે.
કારણ કે આપણી સિસ્ટમ 2ની જે સંયમ રાખવાની શક્તિ છે એ ઓછી થઈ ગઈ હોય છે, એ થાકી ગઈ હોય છે. આ જ રીતે સિસ્ટમ 1ની ભૂલ ભરેલી સાહજિકતાને રોકવા માટે પણ સિસ્ટમ 2ની શક્તિ જોઈએ, જે હંમેશા ઉપલબ્ધ નથી હોતી.
બાપરે, આ તો ખરેખર વિચારવા જેવું છે કે આપણે કેટલું ઓછું નિયંત્રણ ધરાવીએ છીએ આપણા વિચારો પર. હવે વાત કરીએ સિસ્ટમ 1ના એ શોર્ટકટ્સની જે ભૂલો કરાવે છે, જેને કાહનેમેન યુરિસ્ટિક્સ અને બાયસ કહે છે. આ પુસ્તકનો બહુ મોટો હિસ્સો છે.
હા, યુરિસ્ટિક્સ એટલે માનસિક શોર્ટકટ્સ અને બાયસ એટલે પદ્ધતિસરની ભૂલો.
ચાલો 2-3 મુખ્ય ઉદાહરણો જોઈએ. પહેલું છે અવેલેબિલિટી યુરિસ્ટિક, સહેલાઈથી યાદ આવતું.
હા, આ બહુ કોમન છે. આપણે કોઈ ઘટના કેટલી સંભવિત છે એનો અંદાજ એના પરથી લગાવીએ છીએ કે એના દાખલા આપણને કેટલી સહેલાઈથી યાદ આવે છે.
જેમ કે?
દાખલા તરીકે, ટીવી પર કે સમાચારમાં વિમાન દુર્ઘટનાના સમાચારો બહુ આવે, બહુ ચગે, એટલે આપણને શું લાગે કે વિમાન મુસાફરી બહુ જોખમી છે.
હા, ડર લાગે.
પણ હકીકતમાં રોડ અકસ્માતથી મૃત્યુનું જોખમ કે પછી સ્ટ્રોકથી કે ડાયાબિટીસથી મૃત્યુનું જોખમ ઘણું વધારે હોય છે, પણ એના કિસ્સા એટલા નાટકીય નથી હોતા, એટલા યાદ નથી રહેતા. એટલે જે મગજમાં સહેલાઈથી આવે એ આપણને વધુ મહત્વનું અને વધુ સંભવિત લાગે છે.
આ તો આપણા રોકાણના નિર્ણયો પર પણ બહુ અસર કરતું હશે, નહીં?
ચોક્કસ. કોઈ શેરના ભાવ હમણાં બહુ વધ્યા હોય, એની બધે ચર્ચા થતી હોય, તો એ આપણને સહેલાઈથી યાદ આવે, એટલે આપણને લાગે કે આમાં રોકાણ કરવું જ જોઈએ, ભલેના ફંડામેન્ટલ સારા ના હોય. તાજેતરની સફળતા કે નિષ્ફળતાની યાદ વધુ તાજી હોય છે અને એ આપણા ભવિષ્યના અંદાજને બગાડે છે.
સાચી વાત. બીજો એક મહત્વનો બાયસ છે એન્કરિંગ, લંગર નાખવા જેવું.
હા, એન્કરિંગ. આમાં કોઈ શરૂઆતની સંખ્યા, ભલે તે અપ્રસ્તુત હોય, આપણા પછીના અંદાજને, આપણા નિર્ણયને પકડી રાખે છે, જાણે કોઈ લંગર નાખ્યું હોય એમ.
આ કેવી રીતે કામ કરે? કોઈ ઉદાહરણ આપી શકશો?
ધારો કે તમે કોઈ વસ્તુ ખરીદવા ગયા અને દુકાનદાર શરૂઆતમાં જ બહુ ઊંચી કિંમત કહે, એકદમ ઊંચી, પછી ભલે તે ઘટાડીને થોડી ઓછી કરે, તમને ડિસ્કાઉન્ટ આપે,
એમ લાગે કે ઓહો, મને બહુ સારું ડિસ્કાઉન્ટ મળ્યો, પણ બની શકે કે મૂળ કિંમત જ વધારે પડતી કહેવામાં આવી હતી.
એટલે પહેલો આંકડો મગજમાં ચોંટી જાય છે અને આપણો વિચાર ત્યાંથી જ શરૂ થાય છે.
બરાબર. વાટાઘાટોમાં, ભાવ નક્કી કરવામાં, માર્કેટિંગમાં આનો ખૂબ ઉપયોગ થાય છે, દુરુપયોગ પણ થાય છે.
હવે સમજાયું કે ભાવતાલ કરતી વખતે પેલી શરૂઆતની ઓફર કેટલી મહત્વની હોય છે. અચ્છા, સિસ્ટમ વનની આ ભૂલો એ ખાલી નાના નિર્ણયોમાં જ નથી દેખાતી, પણ એ આપણને આપણા જ્ઞાન અને આપણી ક્ષમતાઓ વિશે વધુ પડતા આત્મવિશ્વાસો પણ મનાવે છે, ખરું ને?
બરાબર. આ પુસ્તકનો ત્રીજો મોટો ભાગ છે અતિશય આત્મવિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ. એમાં એક છે હિન્ડ સાઇડ બાયસ, ભૂતકાળને સમજવાનો ભ્રમ.
એટલે પેલું મને તો ખબર જ હતી વાળું.
હા, એ જ. કોઈ ઘટના બની જાય પછી આપણને લાગે કે આ તો થવાનું જ હતું, આ તો અનિવાર્ય હતું, અને આપણને પહેલેથી ખબર હતી. આપણે ભૂતકાળની ઘટનાઓ માટે એટલી સરસ સુસંગત વાર્તાઓ બનાવી લઈએ છીએ ને કે આપણને ભવિષ્યની આગાહી કરવાની આપણી ક્ષમતા પર પણ વધુ પડતો વિશ્વાસ આવી જાય છે.
બરાબર. અને કાહિનેમેન કહે છે કે આત્મવિશ્વાસ એ પુરાવા પર આધારિત નથી હોતો, એ સિસ્ટમ વન દ્વારા પેદા થતી એક લાગણી છે. એ શેના પર આધાર રાખે છે? તો કે આપણે જે વાર્તા બનાવીએ છીએ એ કેટલી સરળ છે, કેટલી સુસંગત છે એના પર.
ભલે વાર્તા સાચી હોય કે ન હોય.
હા, એટલે આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે આપણે સાચા જ હોઈશું. નિષ્ણાતો પણ આના શિકાર બને છે. નાણાકીય પંડિતો, રાજકીય વિશ્લેષકો, ઘણીવાર એમના અનુમાનો ખોટા પડે છે પણ એમનો આત્મવિશ્વાસ ઓછો નથી થતો.
આનું એક બીજું ઉદાહરણ પેલું પ્લાનિંગ ફેલેસી છે ને, આયોજનની ભ્રમણા.
ઓ હા, પ્લાનિંગ ફેલેસી. આ તો લગભગ બધા અનુભવે છે.
ચોક્કસ. કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરીએ, ઘરનું રિનોવેશન હોય, ઓફિસનું કોઈ મોટું કામ હોય કે પછી લગ્નની તૈયારી હોય, આપણે હંમેશા ધારીએ એના કરતાં વધુ સમય લાગે અને પૈસા પણ વધુ વપરાય
અને ફાયદા ઓછા દેખાય.
હા, મેં હમણાં જ રસોડું રિનોવેટ કરાવ્યું. વિચાર્યું હતું એક મહિનામાં પતી જશે, પણ લગભગ 2 મહિના ખેંચાયું અને બજેટ પણ વધી ગયું.
આ બહુ જ સામાન્ય છે, કારણ કે આપણે અંદરનો દૃષ્ટિકોણ લઈએ છીએ, એટલે કે આપણે આપણા પોતાના કેસની વિશિષ્ટતાઓ પર જ ધ્યાન આપીએ છીએ અને બહુ આશાવાદી બની જઈએ છીએ
અને બહારનો દૃષ્ટિકોણ ભૂલી જઈએ છીએ.
બરાબર. બહારનો દૃષ્ટિકોણ એટલે કે આ જ પ્રકારના બીજા પ્રોજેક્ટ્સમાં સરેરાશ કેટલો સમય લાગ્યો હતો, સરેરાશ કેટલો ખર્ચ થયો હતો, એ આંકડા જોવાનું આપણે ટાળીએ છીએ. જો આપણે એ જોયું હોત તો આપણો અંદાજ વધુ વાસ્તવિક હોત. સરકારી યોજનાઓમાં પણ આ બહુ જોવા મળે છે.
આ બહારનો દૃષ્ટિકોણ લેવાની સલાહ તો ખરેખર બહુ ઉપયોગી છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે ખાસ. હવે વાત કરીએ ચોથા ભાગની, પસંદગીઓ, ચોઇસીસ. અને કાનેમેન ટ્વર્સ્કીનું પહેલું નોબેલ વિજેતા કામ પ્રોસ્પેક્ટ થિયરી અને અર્થશાસ્ત્રને કેવી રીતે બદલ્યું.
પ્રોસ્પેક્ટ થિયરી મૂળભૂત રીતે એ સમજાવે છે કે લોકો વાસ્તવમાં જોખમ અને પુરસ્કાર, લાભ અને નુકસાનનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે. જૂનો સિદ્ધાંત એમ કહેતો હતો કે લોકો અંતિમ પરિણામ જુએ છે, મતલબ કે એમની પાસે કુલ કેટલી સંપત્તિ થશે.
પણ પ્રોસ્પેક્ટ થિયરી અલગ કહે છે.
હા, પ્રોસ્પેક્ટ થિયરી કહે છે કે લોકો એક સંદર્ભ બિંદુ, રેફરન્સ પોઈન્ટથી શરૂ કરે છે, સામાન્ય રીતે એમની વર્તમાન સ્થિતિ, અને એની સાપેક્ષમાં કેટલો ફેરફાર થયો, કેટલો લાભ થયો કે કેટલો નુકસાન થયું એ જુએ છે. એબ્સોલ્યુટ વેલ્થ નહીં, પણ ફેરફાર.
અને આમાં સૌથી મહત્વનો ખ્યાલ છે નુકસાન પ્રત્યે અણગમો, લોસ અવર્ઝન. આ શું છે?
આ પ્રોસ્પેક્ટ થિયરીનો પાયો છે અને કદાચ કાહનેમેનના સૌથી પ્રભાવશાળી વિચારોમાંનો એક. એનું સીધો સાદો અર્થ છે, નુકસાન લાભ કરતાં વધુ દુઃખ આપે છે.
મતલબ ગુમાવવાનો ડર મેળવવાની ખુશી કરતાં વધારે હોય છે.
હા, લગભગ બમણો. 1,000 રૂપિયા ગુમાવવાથી જે દુઃખ થાય છે તે 1,000 રૂપિયા મળવાથી થતા સુખ કરતાં લગભગ બમણું તીવ્ર હોય છે. આ એક નાનકડી માનસિક ગણતરી આપણા વર્તન પર જબરદસ્ત અસર કરે છે.
એટલે આપણે નુકસાન ટાળવા માટે વધુ પ્રયત્ન કરીએ છીએ, કદાચ જરૂર કરતાં વધુ.
ચોક્કસ. નુકસાન ટાળવા માટે આપણે જોખમ લેવા પણ તૈયાર થઈ જઈએ છીએ, જ્યારે લાભ માટે આપણે જોખમ ટાળીએ છીએ.
ઉદાહરણ તરીકે
ધારો કે તમને 2 વિકલ્પ આપું. એક, તમને ખાતરીપૂર્વક 500 રૂપિયા મળે. બીજો, 50% શક્યતા છે કે 1,000 રૂપિયા મળે અને 50% શક્યતા કે કંઈ ન મળે. મોટાભાગના લોકો પહેલો વિકલ્પ પસંદ કરશે, ખાતરીનો લાભ.
હા, બરાબર, રિસ્ક નહીં લેવું.
પણ હવે ઉલટું વિચારો. એક, તમારે ખાતરીપૂર્વક 500 રૂપિયા ગુમાવવાના છે. બીજો, 50% શક્યતા છે કે 1,000 રૂપિયા ગુમાવો અને 50% શક્યતા કે કંઈ ન ગુમાવો. અહીં મોટાભાગના લોકો બીજો વિકલ્પ પસંદ કરશે, નુકસાન ટાળવા માટે જુગાર રમશે.
ઓ, આ તો શેરબજારમાં થતું હશે ને. લોકો ખોટ જતા શેર પકડી રાખે છે આશામાં કે ભાવ પાછા આવશે અને નફો કરતા શેર જલ્દી વેચી દે છે.
બરાબર, એ જ. આ લોસ અવર્ઝન છે,
અને પેલી એન્ડોમેન્ટ ઇફેક્ટ પણ આની સાથે જોડાયેલી છે.
એ શું છે
એન્ડોમેન્ટ ઇફેક્ટ? એટલે કે આપણી માલિકીની વસ્તુ, જેમ કે આપણો કોફી મગ, એ આપણને બજારમાં મળતા એવા જ બીજા કોફી મગ કરતાં વધુ મૂલ્યવાન લાગે છે, કારણ કે એને છોડવું, એને વેચવું એ નુકસાન જેવું લાગે છે.
અદ્ભુત! આ નુકસાનનો ડર તો ખરેખર આપણને બધે જ પ્રભાવિત કરતો લાગે છે. અને છેલ્લે પુસ્તકનો પાંચમો અને બહુ જ રસપ્રદ ભાગ છે, બે સ્વ વિશે. આ શું છે?
અનુભવ કરનાર સ્વ અને યાદ રાખનાર સ્વ.
હા,
કહનેમેન કહે છે કે આપણી અંદર જાણે બે સ્વ રહેલા છે. એક છે અનુભવ કરનાર સ્વ, જે વર્તમાન ક્ષણમાં જીવે છે, જે દરેક ક્ષણના સુખ દુઃખનો, પીડાનો, આનંદનો અનુભવ કરે છે.
અને બીજો?
બીજો છે યાદ રાખનાર સ્વ. આ સ્વ આપણા અનુભવોની વાર્તા બનાવે છે, એમને યાદ રાખે છે. અને મહત્વનું એ છે કે ભવિષ્યના નિર્ણયો આ યાદ રાખનાર સ્વ જ લે છે.
એટલે જ્યારે આપણે કોઈને પૂછીએ કે તમારું વેકેશન કેવું રહ્યું, ત્યારે આપણે ખરેખર એમના યાદ રાખનાર સ્વને પૂછી રહ્યા છીએ, એમના અનુભવ કરનાર સ્વને નહીં.
બરાબર. અને સમસ્યા એ છે કે યાદ રાખનાર સ્વ આખા અનુભવનો સરવાળો નથી કરતો, એ બધી ક્ષણોને સરખું વજન નથી આપતો.
તો એ શું યાદ રાખે છે?
એ મુખ્યત્વે બે વસ્તુઓ પર ધ્યાન આપે છે. આખા અનુભવ દરમિયાન આવેલો સૌથી તીવ્ર ક્ષણ, પીક, પછી ભલે તે સારો હોય કે ખરાબ, અને એ અનુભવનો અંતિમ ક્ષણ, એન્ડ, અને પીક એન્ડ રૂલ કહેવાય છે.
અને અનુભવ કેટલો લાંબો ચાલ્યો એનું શું?
એની બહુ અસર નથી થતી, એને ડ્યુરેશન નિગ્લેક્ટ કહે છે, સમયગાળાની ઉપેક્ષા.
આનું કોઈ ઉદાહરણ છે? પેલો કોલોનોસ્કોપીવાળો પ્રયોગ?
હા, એ બહુ પ્રખ્યાત છે. કાનેમેને દર્દીઓના બે ગ્રુપ બનાવ્યા. બંને પીડાદાયક કોલોનોસ્કોપી પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું. એક ગ્રુપની પ્રક્રિયા પ્રમાણમાં ટૂંકી હતી, પણ અંત સુધી પીડાદાયક રહી. બીજા ગ્રુપની પ્રક્રિયા થોડી લાંબી ચાલી, પણ છેલ્લા થોડા સમય માટે પીડા ઓછી કરી દેવામાં આવી.
તો પરિણામ શું આવ્યું?
જે ગ્રુપની પ્રક્રિયા લાંબી હતી પણ અંત ઓછો પીડાદાયક હતો, એ દર્દીઓએ પાછળથી સમગ્ર અનુભવને ઓછો ખરાબ ગણાવ્યો, અને તેઓ ભવિષ્યમાં ફરી પ્રક્રિયા કરાવવા માટે વધુ તૈયાર હતા.
ફક્ત એટલા માટે કે અંત સારો હતો, ભલે કુલ પીડા વધુ લાંબો સમય ચાલી હોય.
હા, કારણ કે એમનો યાદ રાખનાર સ્વ એ લાંબા પણ ઓછા પીડાદાયક અંતવાળી વાર્તાને વધુ પસંદ કરી. અંત ભલા તો સબ ભલા જેવું.
વાહ, આ તો ખરેખર આનો અર્થ એ થયો કે આપણે ભવિષ્યના નિર્ણયો, જેમ કે ફરી એ વેકેશન પર જવું કે નહીં, ફરી એ રેસ્ટોરન્ટમાં જવું કે નહીં, એ આપણી યાદોના આધારે લઈએ છીએ, વાસ્તવિક અનુભવની બધી ક્ષણોના સરવાળા પર નહીં.
બરાબર. એટલે કાનમેન કહે છે, હું મારું યાદ રાખનાર સ્વ છું, અને અનુભવ કરનાર સ્વ જે મારું જીવન જીવે છે તે મારા માટે અજાણ્યા જેવો છે. આ વાક્ય હવે વધુ ઊંડો અર્થ આપે છે, ખરું ને?
ચોક્કસ. તો આટલી બધી રસપ્રદ અને વિચારવા જેવી વાતો પછી, જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકાય જે આપણે સાથે લઈ જઈ શકીએ?
મારા ખ્યાલથી પહેલું અને સૌથી મહત્વનું તારણ તો એ જ છે, આપણી બે વિચાર પ્રણાલીઓનું રૂપક, સિસ્ટમ 1 અને સિસ્ટમ 2. આ સમજ જે આપણને આપણી પોતાની અને બીજાની વર્તણૂક, આપણા આંતરિક સંઘર્ષો, આપણી ભૂલો, એ બધું સમજવા માટે એક નવી ભાષા આપે છે, એક નવું માળખું આપે છે.
હા, આપણે કેમ ક્યારેક આવેશમાં આવી જઈએ છીએ અને ક્યારેક શાંતિથી વિચારી શકીએ છીએ એ સમજાય છે. બીજું
શું?
બીજું, આપણી અતાર્કિકતા અનુમાનિત છે, એ રેન્ડમ નથી. સિસ્ટમ 1 જે હ્યુરિસ્ટિક્સ એટલે કે માનસિક શોર્ટકટ્સ વાપરે છે, તે ચોક્કસ પ્રકારની પદ્ધતિસરની ભૂલો તરફ દોરી જાય છે, જેને બાયસ કહેવાય.
જેમ કે પેલું અવેલેબિલિટી બાયસ, જે સહેલાઈથી યાદ આવે એ વધુ મહત્વનું લાગવું, કે એન્કરિંગ, પહેલા આંકડાથી પ્રભાવિત થઈ જવું.
હા, અને આ જાણવાથી આપણે થોડા સાવચેત રહી શકીએ. જેમ કે ભારતમાં રોકાણના નિર્ણયો લેતી વખતે લોકો ઘણીવાર તાજેતરના માર્કેટના વલણો કે પછી જે શેરની બહુ ચર્ચા થતી હોય એનાથી વધુ પડતા દોરવાઈ જાય છે. એ અવેલેબિલિટી બાયસ છે. ત્રીજું, મને લાગે છે નુકસાનનો ડર, લોસ અવર્ઝન, અત્યંત શક્તિશાળી પ્રેરક બળ છે. લાભ મેળવવાની ઈચ્છા કરતાં નુકસાન ટાળવાની વૃત્તિ આપણને વધુ પ્રેરિત કરે છે.
ચોક્કસ. અને આ આપણા આર્થિક નિર્ણયોથી લઈને સંબંધો સુધી બધે જ અસર કરે છે. કોઈ પ્રોજેક્ટમાં ઘણું રોકાણ કરી દીધું હોય, પછી ભલે તે નિષ્ફળ જઈ રહ્યો હોય, તો પણ તેને છોડવો મુશ્કેલ લાગે છે. એ પણ લોસ અવર્ઝન છે, સંક કોસ્ટ ફેલસી સાથે મળીને.
અને ચોથું તારણ પેલું બે સ્વવાળું. આપણા નિર્ણયો આપણી યાદો દ્વારા ઘડાય છે, અનુભવોના સરવાળા દ્વારા નહીં. પેલો યાદ રાખનાર સ્વ અને એનો પીક એન્ડ નિયમ વધુ મહત્વનો બની જાય છે.
હા, આ સમજ આપણને એ વિચારવા પ્રેરે છે કે આપણે જીવનમાં ખરેખર શેની પાછળ દોડી રહ્યા છીએ, દરેક ક્ષણના સુખ પાછળ કે પછી સારી યાદો બનાવવા પાછળ.
બરાબર. આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? શું કોઈ વ્યવહારુ રીતો છે, ટિપ્સ છે?
ચોક્કસ છે. દાખલા તરીકે નાણાકીય બાબતોમાં લોસ અવર્ઝનને ઓળખીને બજાર જ્યારે ગભરાટમાં હોય ત્યારે ખોટા સમયે શેર વેચી દેવાનું ટાળી શકાય.
અને પેલી પ્લાનિંગ ફેલસીને યાદ રાખીને.
હા, કોઈ મોટું આયોજન કરતી વખતે, જેમ કે નવો ધંધો શરૂ કરવો કે ઘર બનાવવું, હંમેશા સમય અને બજેટમાં થોડો વધારાનો ગાળો રાખવો. અને સૌથી અગત્યનું, બહારનું દ્રષ્ટિકોણ લેવો, એટલે કે આ જ પ્રકારના બીજા પ્રોજેક્ટમાં શું થયું હતું એના આંકડા જોવા, બીજાના અનુભવોમાંથી શીખવું.
કાર્યસ્થળ પર પણ આ બધું બહુ ઉપયોગી થઈ શકે. જેમ કે કોઈને નોકરી પર રાખતી વખતે ફક્ત ઇન્ટરવ્યૂની પ્રથમ છાપ, જે સિસ્ટમ 1 થી આવે છે, પર આધાર રાખવાને બદલે વધુ વ્યવસ્થિત માપદંડો સિસ્ટમ 2ને કામે લગાડીને.
અને ટીમમાં નિર્ણય લેતી વખતે ધ્યાન રાખવું કે કોઈ એક વ્યક્તિનો મજબૂત અભિપ્રાય, જે કદાચ એન્કર બની જાય, બાકીના બધાને વધુ પડતા પ્રભાવિત તો નથી કરી રહ્યો ને. અલગ અલગ મંતવ્યોને પ્રોત્સાહન આપવું.
અને વ્યક્તિગત રીતે મને લાગે છે, જ્યારે કોઈ બાબતે આપણને ખૂબ જ દ્રઢ અભિપ્રાય હોય, એકદમ સ્ટ્રોંગ ઇન્ટ્યુશન આવતું હોય, ત્યારે એક ક્ષણ અટકીને વિચારવું.
હા, વિચારવું કે ક્યાંક સિસ્ટમ 1 આપણને ગેરમાર્ગે તો નથી દોરી રહ્યું ને, ક્યાંક કોઈ બાયસ તો કામ નથી કરી રહ્યો ને.
આપણી પોતાની માન્યતાઓ પર સવાલ ઉઠાવવાની હિંમત કેળવવી એ કદાચ આ પુસ્તકમાંથી મળતી સૌથી મોટી શીખ છે.
બરાબર કહ્યું. બૌદ્ધિક નમ્રતા કેળવવી.
આ ખરેખર ખૂબ જ ઉપયોગી સૂચનાઓ છે. આટલી ઊંડી ચર્ચા પછી તમારા માટે વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ પ્રભાવશાળી કે કદાચ આશ્ચર્યજનક રહી?
મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર એ યાદ રાખનાર સ્વ અને અનુભવ કરનાર સ્વ વચ્ચેનો તફાવત અને એની અસરો છે. એ જાણવું કે આપણા નિર્ણયો અને જીવનનું મૂલ્યાંકન મોટાભાગે આપણી યાદો પર, આપણે જે વાર્તા બનાવીએ છીએ એના પર આધાર રાખે છે, નહીં કે ક્ષણે ક્ષણના વાસ્તવિક અનુભવ પર. એ ખરેખર વિચારવા જેવો છે. તે સુખ, સંતોષ અને જીવનના અર્થ વિશે પુનર્વિચાર કરવા પ્રેરે છે.
ઓટોમેટિક મન એ કેટલી બધી શક્તિશાળી છે અને કેટલી વાર આપણને અજાણતા જ દોરી જાય છે. આપણે ભલે માનીએ કે આપણે ડ્રાઇવિંગ સીટ પર છીએ, પણ મોટાભાગે ઓટોપાયલટ ચાલુ હોય છે.
હા હા.
આ જાણ્યા પછી પોતાની વિચાર પ્રક્રિયા પ્રત્યે થોડી વધુ જાગૃતિ રાખવાની અને થોડી વધુ નમ્રતા રાખવાની જરૂરિયાત સમજાય છે. એમ સ્વીકારવાની કે આપણે બધું નથી જાણતા અને આપણું મન આપણને છેતરી પણ શકે છે.
સાચી વાત છે. આ પુસ્તક ખરેખર આપણને આપણી જાતને અને બીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. એ આપણને બતાવે છે કે માનવ મન કેટલું અદ્ભુત છે અને સાથે સાથે કેટલું વિચિત્ર રીતે પણ કામ કરે છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ છીએ, જેના પર તેઓ મનન કરી શકે. જો આપણા નિર્ણયો મોટાભાગે આપણા યાદ રાખનાર સ્વ દ્વારા લેવાય છે, જે ભૂતકાળની વાર્તાઓ અને ભવિષ્યની અપેક્ષાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, તો શું આપણે વર્તમાન ક્ષણમાં જીવતા અનુભવ કરનાર સ્વને પૂરતો ન્યાય આપી રહ્યા છીએ? અને શું આ બંને વચ્ચેનું સંતુલન બદલવું શક્ય છે? અને જો હા, તો કેવી રીતે? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.